आकाशवाणी समाचार करण मकवाणा वांचे छे। सौप्रथम मुख्य समाचार। ભારત અને ચીન સીધી હવાઈ સેવાઓ ફરી શરૂ કરવા સંમત થયા। રશિયાના રાષ્ટ્રપ્રમુખે ભારતમાં ડિસેમ્બરમાં મુલાકાત માટે આતુર હોવાનું જણાવ્યું। છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં 103 માઓવાદીઓનું આત્મસમર્પણ। મધ્યપ્રદેશમાં ટ્રેક્ટર ટ્રોલી નદીમાં પડી જતા 11ના મોત। મૃતકોના પરિવારને 2 લાખ રૂપિયાની સહાયની પ્રધાનમંત્રીની જાહેરાત। અને મીરાબાઈ ચાનુએ વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં રજત ચંદ્રક જીત્યો। સમાચાર વિગતવાર। ભારત અને ચીન ઓક્ટોબરના અંત સુધીમાં બંને દેશોમાં નિર્ધારિત સ્થળોએ જોડતી સીધી હવાઈ સેવાઓ ફરી શરૂ કરવા સંમત થયા છે। વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે બંને દેશોના નાગરિકો, નાગરિક ઉડ્ડયન અધિકારીઓ સીધી હવાઈ સેવાઓ ફરી શરૂ કરવા અને સુધરેલા હવાઈ સેવા કરાર પર તકનીકી સ્તરની ચર્ચામાં રોકાયેલા છે। આ અંગે સાંભળીએ એક અહેવાલ।
सरकार के दोनों देशों के बीच संबंधों को फिर से सामान्य बनाने के दृष्टिकोण के अंतर्गत इस वर्ष की शुरुआत से ही कई पहल की जा रही है। उड़ानें दोनों देशों के निर्धारित वाहकों के वाणिज्यिक निर्णयों और सभी परिचालन मानदंडों के पूरा होने पर निर्भर करेंगी। सेवाएं अक्टूबर 2025 के अंत तक शीतकालीन सत्र के कार्यक्रम के अनुरूप फिर से शुरू होंगी। विदेश मंत्रालय ने कहा कि नागरिक उड्डयन प्राधिकरणों का यह समझौता भारत और चीन के लोगों के बीच संपर्क को और सुगम बनाएगा। इससे द्विपक्षीय आदान प्रदान और अधिक सुगम होगा। विश्व दर्पण के लिए समाचार कक्ष से करिश्मा राय।
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે તેઓ આગામી ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં ભારતની મુલાકાત માટે આતુર છે। એક કાર્યક્રમમાં બોલતા રાષ્ટ્રપતિ પુતિને ભારતમાં રશિયાના વિશ્વાસને પુનઃપુષ્ટિ આપી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સમજદાર નેતા તરીકે વર્ણવ્યા। રાષ્ટ્રપતિ પુતિને અસરકારક, પરસ્પર ફાયદાકારક વેપાર સંબંધો બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો। તેમણે આંતરરાષ્ટ્રીય રાજકીય મુદ્દાઓ પર રશિયા અને ભારત વચ્ચેના મજબૂત સંકલન પર પણ ભાર મૂક્યો। તેમણે વધતા માનવતાવાદી અને સાંસ્કૃતિક સંબંધોની પણ પ્રશંસા કરી। તેમણે કહ્યું કે હવે વધુ તકો ખોલવા માટે મુખ્ય મુદ્દાઓને ઉકેલવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, ભારતીય દળો દ્વારા કરવામાં આવેલું ઓપરેશન સિંદૂર આતંકવાદના રાવણ પર માનવતાના વિજયનું પ્રતીક છે। ગઈકાલે સાંજે દિલ્હીના લાલ કિલ્લા ખાતે દશેરા ઉજવણી કાર્યક્રમમાં સંબોધન કરતા રાષ્ટ્રપતિ મુર્મુએ ભારત માતાનું રક્ષણ કરતા દરેક યોદ્ધાનો આભાર માન્યો।
ये पर्व बुराई पर अच्छाई की विजय का पर्व है। अहंकार पर विनम्रता की विजय का पर्व है। घृणा पर प्रेम की विजय का पर्व है। अच्छाई की विजय होने से मानवता फलती फूलती है। जब आतंकवाद का दानव मानवता पर प्रहार करता है तो उसका दमन करना अनिवार्य हो जाता है। भारतीय सेना द्वारा किया गया ऑपरेशन सिंदूर आतंकवाद के रावण पर मानवता की विजय का प्रतीक है।
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર આજે નવી દિલ્હીમાં બિહાર વિધાનસભા ચૂંટણી અને અન્ય રાજ્યમાં યોજાનારી પેટા ચૂંટણીઓ અંગે નવનિયુક્ત નિરીક્ષકો સાથે બેઠક કરશે। ચૂંટણી પંચની ટીમ આવતીકાલે અને 5 ઓક્ટોબરે બિહારની મુલાકાત લેશે અને વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે। ચૂંટણી પંચે બિહાર વિધાનસભા ચૂંટણી તથા જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન, ઝારખંડ અને તેલંગાણા સહિત 8 રાજ્યોમાં પેટા ચૂંટણીઓ માટે 470 કેન્દ્રીય નિરીક્ષકોની નિમણૂક કરી છે। છત્તીસગઢમાં ગઈકાલે બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો સમક્ષ 23 મહિલા સહિત 103 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું। આમાંથી 49 માઓવાદીઓ પર 1,06,00,000 રૂપિયાથી વધુનું ઇનામ જાહેર કરાયું હતું। રાજ્ય સરકારની પુનર્વસન નીતિ હેઠળ દરેક આત્મસમર્પણ કરનાર માઓવાદીને 50,000 રૂપિયાની પ્રોત્સાહન રકમ અપાઈ હતી। આ સાથે આ વર્ષે બીજાપુર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 410 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે। આ ઉપરાંત 421ની ધરપકડ અને 137 માઓવાદીઓ માર્યા ગયા છે। ભારતીય સૈનિકોએ અરુણાચલ પ્રદેશમાં બસ અકસ્માતમાં 13 લોકોને બચાવી લીધા છે। સંરક્ષણ પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર રાવલે જણાવ્યું કે તવાંગ જિલ્લાના બૈશાખી નજીક 13 મુસાફરોને લઈ જતી બસ કોતરમાં પડી હતી। ગજરાજ કોર્પ્સના સૈનિકોએ સ્વ પહેલા સેવાની સર્વોચ્ચ પરંપરાનું પાલન કરી તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી અને તમામ 13 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા। સૈનિકોએ ઇજાગ્રસ્તોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડી હતી। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneir.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABID ને ફોલો કરશો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ કિંજરાપુએ એરબસના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને ઇન્ડિગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી. આ બેઠક ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને મજબૂત બનાવવા અને ભારત યુરોપ આર્થિક સંબંધોને ગાઢ બનાવવા પર કેન્દ્રિત હતી. ભારતે બ્રિટનના માન્ચેસ્ટરમાં યહૂદીઓની ધાર્મિક વિધિ યોમ કિપુર પ્રાર્થના સભા દરમિયાન થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી છે. વિદેશ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ પર થયેલા આ જઘન્ય કૃત્ય પર શોક વ્યક્ત કર્યો હતો. ગઈકાલે બ્રિટનના માન્ચેસ્ટરમાં હિટન પાર્કની બહાર થયેલા હુમલામાં 2ના મોત અને કેટલાક ઇજાગ્રસ્ત થયા હતા. મધ્યપ્રદેશમાં ખંડવા જિલ્લાના જામલી ગામમાં ટ્રેક્ટર ટ્રોલી પુલ પરથી નદીમાં પડી જતા 11ના મોત અને 3 ઇજાગ્રસ્ત થયા છે. દુર્ગા પ્રતિમા વિસર્જન બાદ પરત ફરી રહેલા વાહનમાં 14 મુસાફરો સવાર હતા. જિલ્લા વહીવટીતંત્ર અને સ્થાનિક ગ્રામજનો દ્વારા મોડી રાત સુધી બચાવ અને રાહત કામગીરી ચાલી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે. તેમણે ઇજાગ્રસ્તોના ઝડપી સ્વસ્થ થવા પ્રાર્થના કરી છે. પ્રધાનમંત્રીએ મૃતકોના પરિવારને 2 લાખ અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે, જ્યારે મુખ્યમંત્રી મોહન યાદવે મૃતકોના પરિવારજનો માટે 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. પીઢ ગાંધીવાદી અને સ્વાતંત્ર્ય સેનાની ગુણવતરાય ગણપતલાલ પરીખનું ગઈકાલે 100 વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું છે. શ્રી પરીખે 1942માં ભારત છોડો ચળવળ દરમિયાન અને કટોકટી દરમિયાન જેલવાસ ભોગવ્યો હતો. તેમણે 1940ના દાયકાની શરૂઆતથી સૌરાષ્ટ્ર અને મુંબઈમાં આંદોલનોમાં સક્રિયપણે ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા જીએસટી બચત ઉત્સવથી સમાજના તમામ વર્ગોને ફાયદો થઈ રહ્યો છે. પ્રસ્તુત છે સ્ટેશનરી વસ્તુઓ પર જીએસટી ઘટાડા અંગે એક અહેવાલ.
अगली पीढ़ी के जीएसटी सुधारों के तहत सरकार ने स्टेशनरी और शैक्षिक सामग्री पर बड़ी राहत दी है. छात्रों और खुदरा विक्रेताओं को लाभ पहुंचाने के लिए पेंसिल, नोटबुक, कॉपियां, अभ्यास पुस्तिका, ग्राफ बुक और प्रयोगशाला नोटबुक अब पूरी तरह जीएसटी मुक्त हो गया है. पेंसिल, शार्पनर और इरेजर पर अब कोई कर नहीं लगेगा. इसके अलावा जियोमेट्रिक बॉक्स और गणितीय उपकरण सेट पर पहले 12% जीएसटी था, जिसे घटाकर 5% कर दिया गया है. इन बदलावों से छात्रों, अभिभावकों और शिक्षकों के लिए आवश्यक स्टेशनरी और शैक्षिक सामग्री की लागत कम होगी. नितिका गुप्ता, आकाशवाणी समाचार, नई दिल्ली.
મીરાબાઈ ચાનુએ નોર્વેના ફોર્ડેમાં વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં મહિલાઓની 48 કિલોગ્રામ શ્રેણીમાં રજત ચંદ્રક જીત્યો છે. સુશ્રી ચાનુએ 199 કિલોગ્રામ વજન ઉપાડ્યું હતું, જેમાં 84 કિલોગ્રામ સ્નેચ અને 115 કિલોગ્રામ ક્લીન એન્ડ જર્કનો સમાવેશ થાય છે. ભારત આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 2 મેચની શ્રેણીની પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચમાં વેસ્ટ ઇન્ડિઝ સામે 2 વિકેટે 121 રનના સ્કોરથી પોતાનો પહેલો દાવ ફરી શરૂ કરશે. ગઈકાલે પ્રથમ દિવસની રમત સમાપ્ત થઈ ત્યારે KL રાહુલ 53 અને શુભમન ગિલ 18 રન પર રમી રહ્યા હતા. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સિમ્પલ ઠક્કર.
નમસ્કાર. મુખ્ય અખબારોમાં નવગુજરાત સમયે સરકાર સમાજ વચ્ચેની ખાઈ, નેપાળ બાંગ્લાદેશમાં જન આક્રોશને મથાળો આપ્યું છે. ગુજરાત સમાચારે મથાળો આપ્યું છે કે સમાજ વચ્ચેની ખાઈ વધે તો હિંસક આંદોલનો થાય, ભાગવત. દિવ્ય ભાસ્કર લખે છે કે ઝેનઝી હિંસા એ ચિંતાનો વિષય, દેશમાં પણ આવી તાકાતો સક્રિય, ભાગવત. સંદેશે 500 અબજ ડોલરની સંપત્તિ ધરાવનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ એલન મસ્કનું મથાળો બનાવ્યું છે, જ્યારે ગુજરાત સમાચારે મસ્કની સંપત્તિના 500 બિલિયન ડોલર્સ વિશ્વનો પ્રથમ ટ્રિલિયનર બનવા પ્રબળ દાવેદારના સમાચારને બોક્સમાં છાપ્યા છે. ગુજરાત સમાચારે અમેરિકાના વલણમાં અચાનક પલટો, રશિયા વિરુદ્ધ ખુલ્લેઆમ યુક્રેનને સમર્થને પ્રથમ પાને બોક્સમાં છાપ્યા છે. અને દિવ્ય ભાસ્કરે દવા પર 100% ટેરિફ ટળ્યો, હવે ટ્રમ્પને રોકાણની દરખાસ્તોની રાહને મુખ્ય પાના પર છાપ્યા છે. નમસ્કાર.
અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને ચીન સીધી હવાઈ સેવાઓ ફરી શરૂ કરવા સંમત થયા. રશિયાના રાષ્ટ્રપ્રમુખે ડિસેમ્બરમાં ભારતની મુલાકાત માટે આતુર હોવાનું જણાવ્યું. છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં 103 માઓવાદીઓનું આત્મસમર્પણ. મધ્યપ્રદેશમાં ટ્રેક્ટર ટ્રોલી નદીમાં પડી જતા 11ના મોત. મૃતકોના પરિવારને 2 લાખ રૂપિયાની સહાયની પ્રધાનમંત્રીની જાહેરાત. અને મીરાબાઈ ચાનુએ વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં રજત ચંદ્રક જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.